તારીખ 24/1/1996 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 536.
ભક્તિના સંબંધમાં સુભાગભાઈએ જે પ્રશ્ન પૂછ્યો એનો ઘણો ટૂંકો ઉત્તર લખે છે. એમ લીધો છે સમજાવી વાપરા છે, તો પણ આમ કે વધારે વાત તો સમાગમે થઈ શકે તેમ છે, તો પણ ઘણો જ ટૂંકો ઉત્તર લખો છો. ટૂંકામાં પણ ભરી દીધું છે ઘણું એમને. જ્ઞાની પુરુષ છે અને પરમાત્મા છે એમાં અંતર જ નથી. એ અપેક્ષા તો એટલા માટે એ વાત બરાબર છે કે પરમાત્માથી પણ જીવ સંસાર તરી જાય છે, પરમાત્માના નિમિત્તે પણ જીવ સંસાર તરી જાય છે અને જ્ઞાનીના નિમિત્તે પણ જીવ સંસાર તરી જાય છે. તો જે તરનાર છે એને તો કંઈ અંતર પડતું નથી, એને કોઈ તફાવત પડતો નથી. ભલે જ્ઞાની અને પરમાત્મામાં દશાનું અંતર હોય તો પણ એ વાત પોતાને કાંઈ મતલબની નથી. જેને તરવું છે એને એથી કોઈ મતલબ તો છે નહીં, એથી કોઈ પ્રયોજન નથી કે એ બે દશા, એ બેની દશા વચ્ચે શું અંતર છે. અને જ્યારે કોઈ મુમુક્ષુને સ્પષ્ટપણે ભાસે છે કે હું તરી જવાનો હવે, એને તો પરમાત્મા વતે જ ભક્તિ થાય છે. એટલે એવી અપેક્ષા પણ જોવા નથી રહેતો. અપેક્ષા તો સમજાવવા માટે છે. કોને? જે ન સમજાતું હોય તેને. પણ જેને એમ ભાસતું હોય કે આ જ્ઞાની પુરુષ મને મળ્યા અને હવે તેથી હું તરી જ જાઉં, તરી જઈશ, એ વાત મને સ્પષ્ટ લાગે છે, મારો આત્મા પણ અંદરથી ખાતરી આપે છે કે હું તરી જઈશ, તો એને જ્ઞાનીમાં પરમાત્માના દર્શન થાય છે અને પરમાત્મા વત એની ભક્તિ એને આવે છે, પરમાત્મા તુલ્ય જ એની ભક્તિ એને આવે છે અને એને પરમાત્મા તરીકે જ જોઈને એના પરિણામ જે છે એ પ્રવર્તવા લાગે છે. એને અપેક્ષાની જરૂર નથી. એને પેલું અપેક્ષા જ્ઞાન સમજાવવાની જરૂર નથી, કેમ કે એને તો ભાષા જ છે. પછી એને અપેક્ષા જ્ઞાન સાથે શું સંબંધ છે? જેને જ્ઞાનીમાં પરમાત્મા પણ હું ભાસ્યું એને તો એટલો ક્યાં લાંબો વિચાર છે? એને તો સ્થૂળ સૂક્ષ્મ નો વિચાર નથી આવતો કે પરમાત્માનું શુક્લ ધ્યાન તો મને સમજાય કે ન સમજાય, મને તો જ્ઞાનીનું પરિણમન સમજાઈ ગયું. એને તો પરિણમન સમજાઈ ગયું શું, એને તો પરમાત્મા સમજાઈ ગયા. એને પછી લાંબો વિચાર કરવાની એને કઈ જરૂર આવશ્યકતા બી નથી. એને ન પણ આવે તો કઈ વાંધો પણ નથી, એવો લાંબો વિચાર એને ન આવે તો કોઈ જરૂર બી નથી. એટલા માટે કહ્યું કે અપેક્ષા તો એક સમજાવવાનો વિષય છે અને તે પણ કોને સમજાવવાનો વિષય છે? કે ન સમજાતું હોય એને સમજાવવાનો વિષય છે કે તમે જ્ઞાનીને કેમ પરમાત્મા કહો છો, અથવા જ્ઞાનીને કેમ વંદન કરો છો, પુરાણ સિદ્ધિગુણ છે એ બધી જે તર્ક વિતર્ક ઉઠતા હોય એને એ સમજાવવાનો વિષય છે. પણ જેને સીધું ભાષે છે એને કાંઈ પંચાતની જરૂર નથી, અપેક્ષાની પંચાત એને જરૂર નથી. તપકપનું કામ નથી, મમ્મનનું કામ છે. ભૂખ લાગી હોય એ એમ ન કે ભાઈ આ તમે રોટલો બનાવતી વખતે આટલા અવાજ ટપકપ આવો કેમ અવાજ આવે છે, અવાજ તો આવો હોવો જોઈએ. ભાઈ અવાજ હારે કામ છે તો રોટલો ખાવા હારે કામ છે. એટલે કોઈ એવી ચર્ચા કરે એની રોટલો ઘડતી વખતે આવો અવાજ આવવો જ ન જોઈએ, આવો જ અવાજ આવવો જોઈએ, હા ત્યારે ઘરમાં સમજી જાય કે આને ભૂખ નથી લાગી. અને ભૂખ લાગી હોય તો આ વિચારે ને ન આવે છે. એ તો એમ કે બધું હદ બનાવ, મને ભૂખ લાગી છે, ભાણામાં રોટલો જલ્દી મને પડવો જોઈએ. હા ભગવાની કેવી ભક્તિ આવી જુઓ. અહીં તો એમ કે છે કે જ્ઞાની પરમાત્મા છે, પણ એ જ્ઞાની તો એમ કે છે કે પરમાત્માથી અધિક છે. ઠીક, આ જ્ઞાનીએ તો વિચાર સુધી વાત કરી કે જ્ઞાની તો પરમાત્મા છે, પણ પેલા તો જ્ઞાની હતા જેને પોતાના ગુરુ માટે એમ કીધું પરમાત્માથી અધિક છે, અનંત તીર્થંકરો થી પણ અધિક છે. તીર્થંકરો છો કે પરમાત્મા, અનંત પરમાત્માઓ થી પણ મારા માટે તો અધિક છે. જ્યાં પોતાનું કામ થયું પછી એને બીજા બીજા બધા એની હેઠળ છે એ તો સીધી વાત છે. અને એટલા માટે તો મંદિરમાં ભક્તિ કરે એને કરતા આની ભક્તિ વધારે કરે છે. મંદિરમાં જઈને ભગવાનની ભક્તિ કરે એને કરતા આની ભક્તિ વધારે કરે છે, વધારે આવે છે, કરે છે એટલે આવે છે એને સહજપણે. નાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. એટલે કે ગુણસ્થાનની ગણતરીમાં ગયો અને સિદ્ધાંત જ્ઞાન અનુસાર એને અંતર માન્યું તો કે ભલે એનો સિદ્ધાંત સાચો છે, સિદ્ધાંત ખોટો નથી. બીજે સિદ્ધાંત સમજ્યો તો ચોથો ગુણસ્થાન ને તેરમો ગુણસ્થાન એ સિદ્ધાંતમાં કઈક ભૂલ છે એમ નથી કહેવું, પણ માર્ગની પ્રાપ્તિ એને વિકટ છે. હવે સાચું જ્ઞાન કરો ને માર્ગની પ્રાપ્તિ વિકટ શું કરવા, સિદ્ધાંતમાં તો એમ કહી શકાય ને કે ચોથા ગુણસ્થાન કરતા તેરમા ગુણસ્થાન વાળાની દશા ઘણી ઊંચી છે. કેટલીક અનંત ગુણી જ્ઞાન કેટલું કે અનંત ગુણો, સુખ કેટલું કે અનંત ગુણો, પુરુષાર્થ કેટલો કે અનંત ગુણો, બરાબર એમાં તો કઈ ભૂલ નથી. વાત તો સાચી છે તો ફેર ક્યાં પડ્યો? આપણે વિચારવું છે કે વાત સાચી હોય એવો કયા પ્રકારનો ફેર પડ્યો કે એ સાચી વાત એને નુકસાન કરે છે, આમ વિચારવું છે. ઠીક, વજન દેવાનો ફેર પડ્યો વજનમાં કેલ્ક્યુલેટિવલી વજન એને બરાબર આપ્યું છે. ચોથા કરતા તેરમાને એ વધારે ઊંચું માને છે અને એનું વજન ત્યાં જાય છે તો ગણતરીના હિસાબે એ ખોટો નથી મારે. ગણતરી સાવ સાચી છે પણ એમાં પ્રયોજન સચવાતું નથી. તો પ્રયોજન ચૂકીને સાચી ગણતરી પ્રયોજન જો ચૂકતી હોય તો એ ગણતરી સાચી હોવા છતાં યથાર્થ નથી. એટલે સાચાપણું એક વાત છે ને યથાર્થપણું બીજી વાત છે. એનો ટોટલ ક્યાં આવ્યો? બે વાતની ટોટાલિટી જ વિચારવી જશે ને કે સાચાપણું એક વાત છે અને યથાર્થપણું એક બીજી વાત છે. હાનિ થાય છે, સ્વલક્ષી હોય તો એવું ન થાય. એ બરાબર છે,
સાચું કીધું. સાથે પરલક્ષી પણ આની સાથે સ્વલક્ષી પણ.
એટલે શું છે, સૂક્ષ્મ જ્ઞાનમાં સમજાય બરાબર સમજાય તો પણ સ્વલક્ષી પણ હોય તો યથાર્થતા આવે એ સાચા જ્ઞાનમાં, અને પરલક્ષી પણ હોય તો અયથાર્થતા આવે. ભલે સમજણ સાચી હોય તો વજન ફેર પડી જાય અને એને લઈને લાભ નુકસાનનો સવાલ ઊભો થાય છે. મતલબ તો લાભ નુકસાનથી છે. એક ન્યાયે સિદ્ધાંત છે એ વસ્તુનું સ્વરૂપ છે. સિદ્ધાંત છે એ શું છે? તે વસ્તુનું સ્વરૂપ છે. અને વસ્તુના સ્વરૂપ અનુસાર જે બોધ છે એ બોધ ઉપકારી થવો ઘટે છે. એમ હોવા છતાં પણ ક્યાંક ક્યાંક અધ્યાત્મનો વિષય અને અધ્યાત્મનો સિદ્ધાંત વસ્તુના સ્વરૂપના સિદ્ધાંતથી પર થઈને કામ કરતો જોવામાં આવે છે.
લખપતિ પોતાને કામ લાગ્યો તો કરોડ બીજા કરોડપતિ કરતા એ લખપતિ
એમણે દ્રષ્ટાંતો સોગાની જીવી જ લીધો છે. અને એની પ્રેક્ટિકલ સાઈડ બતાવે છે કે ભાઈ મને પ્રેક્ટિકલી આ માણસ મદદ કરી માટે મારે તો દુનિયાના કરોડપતિ અબજોપતિનો કાંઈ મતલબ નથી. મને તો મારા માટે આ જ કરોડપતિ ને આ જ અબજોપતિ ભલે લખપતિ હોય તો પણ. એમને દ્રષ્ટાંત જ આપ્યો છે સમજાવવા માટે. અપેક્ષા તો એક બતાવી છે એમને. આપણા તો શું વિચાર હતા કે વસ્તુનું સ્વરૂપ જ્ઞાન છે એ જીવને વિતરાગતાના બોધ માટે છે. અને જૈન દર્શનનું ઠોસપણું જે છે તે આ કારણે છે. ઉપદેશ તો બધા જ સંપ્રદાયમાં છે. ઉપદેશ બોધ છે એ બીજા સંપ્રદાયોમાં પણ છે અને સારો એવો પણ છે. પણ ત્યાં સિદ્ધાંત જ્ઞાન જોઈએ તકવા માટે. પણ જૈન દર્શનનો જે અધ્યાત્મનો ડિવિઝન છે, અધ્યાત્મનો જે વિભાગ છે, એ દ્રવ્યાનુયોગ અને કર્ણાનુયોગના વસ્તુ સ્વરૂપથી આગળ જઈને પણ કેટલાક સ્ટેટમેન્ટો આપે છે. જેમ કે 50મી ગાથામાં એમ કહ્યું કે ક્ષાયિક ભાવ પણ પરદ્રવ્યમ પર ભાવમ હેયમ ઇતિ. તો વસ્તુના સ્વરૂપ અનુસાર તો એ પરદ્રવ્યને પરભાવ નથી પણ સ્વદ્રવ્યનો સ્વભાવ છે. છતાં પણ આત્મ સ્વરૂપની ભાવના ભાવે છે કુંડકુંડ આચાર્ય, ત્યારે એ સ્વરૂપ ભાવના આગળ સ્વરૂપને એટલી હૃદયમુખ્યતા આપે છે અને પર્યાયને એટલી હૃદય ગૌણતા આપે છે કે પરદ્રવ્યમ પરભાવમ એમ વસ્તુના સ્વરૂપના સિદ્ધાંત જ્ઞાનથી બીજું સ્ટેટમેન્ટ આપે છે. અને એવી ભાવના ભાવતા એ પોતાના પ્રયોજનને અધિકપણે પ્રાપ્ત કરે છે અને સિદ્ધ કરે છે. ત્યારે વિપ્રાગતા વિશેષ પ્રગટ થાય છે, પોતાના સ્વરૂપને વિશેષપણે અવલંબે છે ભાવના ભાવતા, અને વિપ્રાગતા વિશેષપણે પ્રગટ થાય છે. એટલે સિદ્ધાંત જ્ઞાન થી પર પણ, સિદ્ધાંત જ્ઞાન છે આગમના આગમની વિવિક્ષામાં જાય છે અને આ અધ્યાત્મમાં જાય છે. તો આગમ અને અધ્યાત્મ બંને એક જ પ્રયોજન સિદ્ધ થવા માટે હોવા ઘટે છે, અને જ્યારે એક જ પ્રયોજન થી આગમ અને અધ્યાત્મનું નિરૂપણ ચાલે છે ત્યારે આગમથી અધ્યાત્મનું લેવલ જ ઊંચું હોવાને લીધે આગમ જ્ઞાનને ત્યાં બાજુમાં જાણવાના વિષય તરીકે મૂકી દેવું પડે છે. તો ચૌદ ગુણ સ્થાન જાણવાનો વિષય છે, એ જે કૃપાલ દુબે લખ્યું કે ચૌદ ગુણ સ્થાન છે એ જાણવાનો વિષય છે. બાકી જ્ઞાની તો પરમાત્મા છે, એમાં જો કોઈ અંતર ચૌદ ગુણ સ્થાન જાણીને કરે તો એને માર્ગની પ્રાપ્તિ વિકટ થઈ જાય, દૂર થઈ જાય માર્ગ પ્રાપ્તિ. ચારેયનું યોગમાં દ્રવ્યાનું યોગની અંદર ઉત્કૃષ્ટ વસ્તુ વિષય છે, થીમ જેને કહીએ આપણે, સારનું યોગ છે જૈન દર્શનના, એમાં દ્રવ્યાનું યોગ છે એ ઉત્કૃષ્ટ છે. તો પણ અધ્યાત્મ છે એથી પણ પર જાય છે. પરનો અર્થ શું છે કે એથી એનું લેવલ જ એટલું બધું ઊંચું છે કે એને કનેક્શન ન જોડવું જોઈએ, એની અપેક્ષા ન જોડવી જોઈએ, એની બરાબરી ન કરવી જોઈએ, એની કોઈ કમ્પેરિઝન ન કરવી જોઈએ. એટલું વિષય પર થાય, પર છે એટલો ઊંચો વિષય છે અધ્યાત્મ. એટલે અહીંયા અધ્યાત્મ ચાલે છે. મોક્ષની ભૂમિકાનું અધ્યાત્મ શું, એને તો અધ્યાત્મ તત્વ એવો આત્મા તો એની પાસે છે નહીં, એને જ્ઞાનમાં નથી શ્રદ્ધામાં નથી, એ ત્યાંની પાસે નથી, તો એનું અધ્યાત્મ સત્પુરુષ છે, એ જ એનું પરમાત્મા, એ જ એનું સર્વસ્વ. આ દેશનું આ જ અધ્યાત્મ છે.
વ્યવહારમાં
લેવું છું શું, વ્યવહાર એટલે જ્ઞાની પ્રત્યેનો વ્યવહાર કે વ્યવહાર એટલે બીજા કોઈ શુભ પરિણામો, વ્યવહાર એટલે શું? કેમ કે શુભ પરિણામો તો મુમુક્ષુની ભૂમિકાને લેવલના દાવાના, એને યોગ્ય દાવાના, પણ ઉપકારી સત્પુરુષ પ્રત્યેનો જે વ્યવહાર છે એ વ્યવહાર એને પરમાત્મા તુલ્ય આવવાનો, એમ બનવાનું. એટલે એમ લીધું કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા છે, મુમુક્ષુની નજરમાં તો જ્ઞાની તો પરમાત્મા છે. અધ્યાત્મ છે, કેમ કે અધ્યાત્મ તત્વનો આશ્રય કરવો છે. અહીંયા પણ જ્ઞાનીનો આશ્રય કરે છે, આશ્રય ભક્તિમાં છે. અને જેમ આત્મ પોતાના નિજ પરમાત્માનો આશ્રય અને અવલંબનથી પર્યાયમાં નિર્મળતા આવે છે, એમ અહીંયા પણ આ જ પરિણામથી નિર્મળતા આવે છે. જ્ઞાનીને પરમાત્મા પણે જોતા કે ભજતા, એને જોતા શું કરવાની, ભજતા નિર્મળતા આવે છે. 335માં એ કીધું ને, જે માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે કે તેવો થાય છે, નિર્મળતા આવે છે. એ ભૂમિકામાં તો એ જ કામ થવાનું, જે ભૂમિકામાં જે કામ થવું ઘટે એ ભૂમિકામાં એ કામ થાય તો વાત પૂરી થઈ ગઈ, આગળની સ્થિતિ ઊભી થઈ. જે ઇથી ઉપરની જે ભૂમિકા છે એની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. તો તમે ચણતા ચણતા પહેલા માળની છેલ્લી ઈંટ મૂકી એટલે બીજા માળનો પાયો તૈયાર થઈ ગયો તમારો. હવે તમે બીજો માળ ચડી શકો છો, કેમ કે નીચે ટેકો આવી ગયો પૂરતો, એના જેવું છે. તમે છેલ્લી ઈંટ મૂકી, તમે 10 ફૂટનો આ માળ છે છેલ્લી ઈંટ મૂકી એટલે પછી હવે ઉપરના માળની તૈયારી તમે કરી શકો છો, એવું છે. સંકિત તો કીધું જ, 751 માં સંકિત કીધું. સંકિત એટલું તો રહેતું નથી કોઈ કોઈ સાથે, ત્રણે સાથે જઈએ. જ્ઞાની તો પરમાત્મા છે, અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. હા, જ્ઞાની તો પરમાત્મા છે એ સ્થાપીને એમ કે છે હવે આગળ, કે તેની ઓળખાણ વિના પરમાત્માની, નિજ પરમાત્માની પ્રાપ્તિ કોઈને નથી થઈ અત્યાર સુધીમાં. જેવો પરમાત્મા થયા એને પણ પહેલા તો આમ જ થયું છે, જ્ઞાનીની ઓળખાણ થઈ છે, પછી જ એને પોતાના પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. એ પહેલા કોઈને સિદ્ધિ થઈ હોય એવી એકેય કેસ નથી, નોટ અ સિંગલ કેસ. કેમ કે એમ બની શકતું નથી, ઘડો આડો થી આવીને ઊભો થાય કેવી રીતે બને, આઉટ ઓફ સાયન્સ વાત થઈ ગઈ. તો તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય, અપેક્ષા ન રાખી તો મુનિથી અને જીનેશ્વરથી ઓછી એમ સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ. એટલા બધા શબ્દો વાપરી નાખ્યા છે પોતે. દેહદી છે, દેહાતી સિદ્ધ દશા થઈ નથી, શું દેહધારી પણ છે પણ નજરમાં દિવ્ય મૂર્તિ લીધી, કઈ નજરે જોવે છે કે દિવ્ય મૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્મા, નાની રૂપ પરમાત્મા, નાની નહીં એટલા જ્ઞાની નહીં, નાની રૂપ પરમાત્મા તેને નમસ્કાર આદિ ભક્તિથી માંડી તો ખુશ સ્પષ્ટ આપ્યો. નમસ્કાર આદિ ભક્તિથી માંડી અને પરાભક્તિના અંત સુધી એક લય આરાધવે એવો શાસ્ત્ર લક્ષ છે. શાસ્ત્રમાં પણ 143માં પરમાત્મા શબ્દ કહેવા પાછળ આવો લક્ષ છે. લક્ષનો અર્થ મોટી, એની પાછળ ઉદ્દેશ છે, એની પાછળ કોઈ મર્મ છે શાસ્ત્રનો, એ આ કારણે છે. મુનિ ના સંગ માટે જંગલમાં જવું પડે, કેમ કે તો જંગલમાં રહીએ છીએ, મુનિના સંગ માટે જંગલમાં જવું પડે. અને જીનેન્દ્રનો તો જમાનો ગયો, અને છતાંય તો હોય તો પણ એ કાંઈ ગામમાં આવે એવું તો કાંઈ છે નહીં. એ પણ એનું સ્થાન કોઈ ગામમાં શહેરમાં તો છે નહીં. હવે જે સજીવન મૂર્તિ ત્રણ છે એમાં બે તો ઘર બેઠા મળે એમ છે નહીં, એક જ ઘર બેઠા મળે એવું છે. અને છતાં આપણે જો કોઈ ટાયલા કરીએ ત્યાં તો આમ છે તેમ છે, તો પછી કરવાની પોતાની અપેક્ષા નથી. આ તો સગવડતા વાળી વાત છે, ઘરે બેઠા તો મળે છે, નહીં તો જંગલમાં જવું પડે. અને એક જમાનામાં જ્ઞાનીઓ બી દરકાર કરતા, જે જ્ઞાની હોય એ પોતે મુનિરાજનો સંગ કરવા માટે જંગલમાં જાય, પ્રવૃત્તિ મૂકીને સંસારના કાર્યો છોડીને સત્સંગ કરવા માટે જંગલમાં જાય. ખબર હોય કે ફલાણી ગુફામાં મુનિરાજ ધ્યાન કરતા હોય તો એની ગુફામાં જાય, વન ઉપવનમાં જાય. ખબર પડે કે આ ડુંગરામાં ફરે છે તો ડુંગરામાં, રસ્તો ન હોય તો ઘોડો લઈને ફરે. થોડા ટાઈમમાં જાજુ સ્થળ જોવું હોય તો હાલીને કેટલો ટાઈમ બગાડે, ઘોડા ઉપર જાય, ઘોડા તો બધે જઈ શકે છે ડુંગરામાં. એટલો પરિશ્રમ લેતા જ્ઞાનીઓ, એટલો પરિશ્રમ સત્સંગ માટે લે. ત્યારે મુનિરાજનો સંગ મળે મુક્ષુને તો મુનિરાજનો સંગ મળે તો એ પરિણતિ, પરિણામ સૂક્ષ્મ છે. મુમુક્ષુને જીનેન્દ્રનો સંગ મળે તો પરિણામ એથી વધારે સૂક્ષ્મ છે, ને એને તો ઓળખાણથી મતલબ છે. પહેલી તો એને તો એને યોગ્ય જોઈએ, મુમુક્ષુને તો મુમુક્ષુને યોગ્ય જોઈએ. પોતાને ધર્મ પામવા માટે વધારે ફિટ કોણ છે ત્રણેયમાં? ફરે ત્રણ સજીવન મૂર્તિ ત્રણેય માનો કે એક કાળમાં અવેલેબલ છે, ત્રણેયની ઉપલબ્ધિ છે, તો પણ વધારે ફિટ કોણ છે? એની દશા માટે તો સત્પુરુષ જ ફિટ છે. તમે એમએસસી ને પીએચડી ના ક્લાસ લેનારા પ્રોફેસર ને એમ કહો કે એકડિયા વાળાને તમે ક્લાસ ભણાવો, હવે નો એકડિયા વાળાને ફાવે કે નો પ્રોફેસર ને ફાવે, એમાં જોઈ કે નો ફાવે. એવી પરિસ્થિતિ
ક્યો કે પરવશ આ ચુકી ચીજ હોય તો ઉસકે સામને વો અપના પુરુષાર્થ કી લડાઈ કરતે હૈ. લેકિન જો સ્વવશ હોકર કે પરિણામ કરેંગે ઉસમેં લડાઈ કહાં સે હોગી, ઉસમેં એ પુરુષાર્થ કહાં સે ચલેગા? તો દોનો મેં બહોત અંતર હૈ, ચાહે શુભ હો ચાહે અશુભ ઉદય હો. લેકિન જો સહેજ આતા હૈ પરિણામ, ઉસકે સામને પુરુષાર્થ ભી હોતા હૈ. લેકિન જો અપની ઈચ્છા સે કરતે ઉસકે સામને પુરુષાર્થ કૈસે હોગા? તો એ જો વ્યવસાય કા પ્રસંગ થા, और व्यवसाय के परिणाम थे, ये इनके पुरुषार्थ के प्रसंग थे। और निवृत्ति में जितनी निर्मलता या निर्जरा नहीं की जा सके उतनी निर्जरा आपने प्रवृत्ति में कर ली है, जो निवृत्ति में नहीं कर सके उतनी निर्जरा प्रवृत्ति में की है, तो उसमें बहुत रहस्य है। व्यापार तो करते हैं और पत्र नहीं लिखते, वो बात कैसी? व्यापार नहीं करते, व्यापार के सामने पुरुषार्थ करते उस वक्त तो निर्जरा अधिक करते हो, व्यापार नहीं करते हो, व्यवसाय नहीं करते दुनिया का, वो अंदर में आत्मा का व्यापार चलता है, उस वक्त ज्यादा चलता है, अधिक चलता है। उतने वो जागृत थे, देखिए 10 साल में कितना काम हुआ है, 24 साल से लेकर 33 साल की उम्र 10 साल की हुई ना, 10.5 साल एक भाव तारीख सब खत्म कर दिया, निर्जरा करके सब खत्म कर दिया।
जैसे पत्र का जवाब नहीं देते थे, उनको इस प्रकार का विकल्प नहीं था, जवाब नहीं देंगे तो मुझे सोचेगा इसको बहुत अहम है, तो वो दूर नहीं चला जाएगा मार्ग से।
उनको करुणा का कभी कभी विकल्प आया है, कुछ एक पत्र में उन्होंने लिखा भी है कि अगर हम आपको उत्तर लिखते तो हम समझते हैं कि आपको भी आत्म कल्याण के मार्ग में हमारे वचन निमित्तभूत हो सकते हैं, होते भी हैं, वो बात हम अच्छी तरह समझते हैं, लेकिन हमारा अंदर में परिणाम उतना चल रहा है कि हम बेबस है, नहीं लिखने के लिए भी हम बेबस है, इसलिए नहीं लिख रहे हैं, वो बात हम जानते हैं, करुणा भी है, दोनों बात है, फिर भी हमारी वृत्ति नहीं चलती है, तो कोई हम ओवरटेक करके हमारे पुरुषार्थ को छोड़ करके हमारे आत्म कल्याण के परिणमन को छोड़ करके हम दूसरे परिणाम कैसे कर सकते हैं? वो कर नहीं सकते थे इसलिए नहीं करते थे, सकते थे ना नहीं करते थे वो बात नहीं थे, इसलिए लिखा है पत्र लिखने का बन सकता नहीं है, ऐसा लिखा है, बन नहीं सकता है। तो पंक्ति तो एक ही है, वचन तो एक ही है, लेकिन कृपालु देव का परिणमन अंतर परिणमन इसमें बाहर आता है, कैसा परिणमन था उसमें।
उस समय
मुमुक्षु
को कैसे लगना चाहिए, मुमुक्षु को क्या लगना चाहिए, जवाब आता है
मुमुक्षु को ये लगना, उतनी जिज्ञासा उसके सतेज होनी चाहिए, कब मुझे मेरी जिज्ञासा का समाधान मिलेगा, कब मिलेगा, कब मिलेगा, कब मिलेगा। अगर जिज्ञासा है तो ये जिज्ञासा तृषा के स्थान में होती है, तृषातुर को अगर पानी नहीं मिलता है तो तृषा मिटती नहीं कभी, तो सब बढ़ जाती है, तेज हो जाती है। तो जिज्ञासा है वो तो एक तृषा जैसी चीज है, अगर तृषा में रहे तो
परिणामों ने कई रीते समझी सके, शुक्र ध्यान ना परिणामों ने कई रीते समझी सके, क्या समझी सके। અને બાહ્ય ત્યાગ તો ધર્મલિંગે જ હોય, બાહ્ય ત્યાગ થી તો કોઈ દશા તો નક્કી થાય નહીં, નમસ્કાર આજે ભક્તિ થી માંડીને ભક્તિના જેટલા પ્રકાર છે એ બધા યોગ્ય છે, નમસ્કાર તો પૂજાનું અંગ જ છે, આમાં તો લીધું જ છે કાર્તિકેય નું પ્રેક્ષામાં તો નવધા ભક્તિ લીધું જ છે, એવો શાસ્ત્ર લક્ષ્ય છે परमात्मा आ देहधारी रूपे थयो छे एमज ज्ञानी पुरुष प्रत्य जीव ने बुद्धि थे भक्ति उगे थे
भक्ति थाय भक्ति उगे केवी रीते केम के तो आर्टिफिशियली तो करवानी बात नहीं आमा
सहज भक्ति नी बात छे अने ये सहज भक्ति क्यारे उगे तेने एवं भाष्यमान पण थाय के परमात्मा देहधारी रूपे थयो छे આ એમાંથી અવતારની વાત આવી જે એમની મતમાં 24 અવતાર આવે છે ને આમાંથી વાત આવી કે પરમાત્મા દેહધારી રૂપે થયો છે સત્પુરુષ માટે એ વાત જ્યારે દિવ્ય ધ્વનિમાં આવી કે મુમુક્ષુને એવું ભાસે કે પરમાત્મા જ દેહધારી રૂપે થયો છે શું હા ત્યારે એને એમ લાગે કે આ કોઈ પરમાત્માએ મારા માટે અવતાર લીધો આ એમાંથી અવતારનો વિષય ચાલુ છે એમાંથી ઓલું બધું વિકૃતિ આવી તો 24 અવતાર કરી નહીં હા બધી આ બધી વાતો દિવ્ય ધ્વનિમાં આવેલી છે આ કૃપાલુ દેવ જે બધી વાતો કરે છે એ બધી દિવ્ય ધ્વનિમાં આવેલી વાતો કરે છે દિવ્ય ધ્વનિથી બહારની વાત કોઈ કરે છે એવું છે ને દિવ્ય ધ્વનિમાં તો બધું ઇન્ક્લુડ થયેલું છે હા એટલે શું છે કે આવી જ્યારે નજર થઈ જાય છે કે પરમાત્મા જ દેહધારી રૂપે થયો છે એમ જ્યારે નાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થાય એટલે એનો એ અભિપ્રાય થઈ જાય ત્યારે એની ભક્તિ ઉગે છે અને ત્યારે એની શરૂઆત થઈ જાય છે અને ક્રમે કરીને એ ભક્તિ જેમ જેમ પ્રગાઢ થતી જાય છે એ પરાભક્તિરૂપ હોય છે આગળ વધીને એ પરાભક્તિરૂપ હોય છે આ વિશે શ્રીમદ ભાગવતમાં અને ભગવદ્ ગીતામાં પરાભક્તિ એટલે ઉપરનું લીધું કે આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું ઐક્ય ભાવ થવો તે પરાભક્તિ છે એને એક લઈને આરાધના એ એની છેવટની હદ છે એ એકદમ પ્રગાઢપણું થતાં એ દશા આવે છે અને એ વિષયમાં શ્રીમદ ભાગવતમાં અને ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશ કરી ઘણા ભેદ એટલે અનેક પ્રકારે પાત્રો ગોઠવીને એ પુરાણ છે કથાનું યુગ છે એ ભક્તિને વર્ણવી છે એના ભેદ પ્રભેદો પ્રકાશીને એ ભક્તિને વર્ણવી છે અને એ બધા જે ભેદ પ્રભેદો એ પાત્રોથી જે મૂક્યા કે આણે આમ ભક્તિ કરી સુબ્રી આ રીતે કરી ગોપાંગનાએ આ રીતે કરી મીરાએ આ રીતે કરી ફણાએ આ રીતે કરી જે પ્રકારો વર્ણ્યા બધા જે ભેદો આવ્યા જુદા જુદા પાત્રો થઈ હં સુદામાની ભક્તિ આ રીતે હતી હં એવી જે ભક્તિના ભેદો આવ્યા હં એ જ લક્ષ્યને પ્રશંસ્ય છે એમાં જે અંદરનું જે લક્ષ્ય છે મોટિવ છે એ તો એક જ છે એ જ્ઞાનીને પરમાત્મા રૂપે જુએ છે અને એની નિર્મળતા એને આવે છે એ ભક્તિ ઉગે છે ત્યાં નિર્મળતા શરૂ થઈ જાય છે અધિક શું કહેવું આથી વધારે શું કહેવું એમ કે ટૂંકામાં ઘણું કહી દીધું એ અન્ય મતની વાત કરી હવે કહે છે કે જૈનમાં શું છે કે જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા જૈનમાં પણ તીર્થંકર દેવનો લીધા જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ થવા એવી ભાષા આવી છે જૈનમાં પણ પંચ પરમેશ્વરી મંત્રમાં નમો અરિહંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે નહીંતર તો સિદ્ધ પદ ઊંચું છે અને અરિહંતનું પદ મીઠું છે तो नमस्कार मंत्र में अविवेक करो तो विवेक करो गणतरी जो मुके तो अविवेक करो एवं लगे तो कहीं गुरु गोविंद नो खड़े किसको लागू पाए तो पहला गुरु ने लागू एम कहू तो कोई ओळखी सके नहीं समझी सके नहीं केम के आया कोई सिद्ध परमात्मा ना दर्शन थाय एवी परिस्थिति नहीं तो सिद्धालय में बिराजे छे अने ए तो निर्देह दशा रूपे छे देह छे ने दिखाय के सदमस्त ने दर्शन थाय अहीं होय तो क्यांथी दर्शन थाय चौदमो गुण स्थान तो अहीं पूरू थाय छे ई समय अहीं होय छे ई समय मध्य में ई समय सिद्धालय में हो तो जे समय आया हो तरह कोई ने दर्शन थाय गुणस्थान थे पीछे सिद्ध भगवान ना कोई ने दर्शन थे कि ना केम के सदमस्त ने थाय इंद्रिय ज्ञान है बस एटला माटे तीर्थंकर देव ने पहला नमस्कार कर्या એમનું તો સ્વરૂપ જણાતું નથી ખબર પડતી નથી કે કેવી રીતે એમનો ભાવ ભક્તિનો ભાવ ઉગે કેવી રીતે જોયા વિના ભક્તિનો ભાવ ઉગે કેવી રીતે સમજ્યા વગર ભક્તિનો ભાવ આવે કેવી રીતે એ તો સવાલ પેદા થશે હા એટલે સાકારપણું જરૂરી છે મોક્ષને માટે સર્વસ્થને માટે તો સાકારપણું જરૂરી છે હા એટલી જ મૂર્તિની સ્થાપના એટલા માટે છે જૈન દર્શનમાં મૂર્તિની સ્થાપનાની પરંપરા પણ અનાદિથી છે કૃત્રિમ પ્રતિમાની અને અકૃત્રિમ જૈન પ્રતિમાઓ તો અનાદિથી ત્રણેય લોકની અંદર છે દેવલોકમાં પણ છે મનુષ્યલોકમાં પણ છે અને અધોલોકમાં પણ છે નીચે પણ છે અને કુદરતના ઘરમાં જુઓ કે જીન પ્રતિમા શાશ્વત છે કોઈ પ્રતિમાઓ શાશ્વત નથી બીજી જે હજારો મૂર્તિઓ અન્ય મતની હોય તો પણ કોઈ શાશ્વત પ્રતિમા નથી કે જીન પ્રતિમા શાશ્વત છે એ ઇન્ડિકેટ શું કરે છે વિશ્વની અંદર અનાદિ અનંત જીન પ્રતિમાઓ શાશ્વત છે એની પાછળ ઇન્ડિકેશન શું છે કે કુદરતે પણ આત્માને સ્વરૂપ પામવાની વ્યવસ્થા રાખી છે કુદરતે પણ સંસારી જીવોને સ્વરૂપ પામવાની વ્યવસ્થા ગોઠવેલી છે રાખે અનાદિથી સાથે રાખેલી છે અને રહેવાની છે આ કુદરતી સંકેત છે જો તારું સ્વરૂપ આવું છે તારું સ્વરૂપ તું સંસારી નથી તારું મૂળ સ્વરૂપ આવું છે આ વ્યવસ્થા કુદરતના ઘરમાં છે આપણે છાપા વાળો ઘણી વાર છાપે છે ને કે આ પોપૈયાનું આ દૂધી છે એ ગણપતિની હુંડ જેવું છે ને એમાં ગણપતિના દર્શન થાય છે તો ગોપીરો મચાવે છે હવે એ તો એક અશાશ્વત છે પોપૈયું હોય તો દૂધી હોય તો આ જીન પ્રતિમાઓ તો શાશ્વત છે એ લોકોને ખબર નથી કોઈ હા તો શાશ્વત છે એનાથી આનંદ છે જીન પ્રતિમાઓ તો જીન પ્રતિમાઓ જીન ચૈતાલીઓ શાશ્વત છે નીલેશ્વર આત્માદીપમાં નીલેશ્વર દીપમાં જીન પ્રતિમાઓ અને જીન ચૈત્યાલયો એટલે મંદિરો પણ શાશ્વત છે ખુલ્લી પ્રતિમાઓ નથી ત્યાં જીન મંદિરો છે એ પણ શાશ્વત તો સ્વરૂપ પામવા માટે કુદરતે પણ વ્યવસ્થા રાખી છે સ્વરૂપ દેખાડે છે નાની તીર્થંકર દેવમાં લક્ષ થવા, જૈનમાં પણ પંચપરમેશ્વરી મંત્રમાં એટલે નમસ્કાર મંત્રમાં નમો અરિયંતાણમ પદ પહેલું છે, પછી સિદ્ધને નમસ્કાર કર્યા છે. ઊંચું પદ હોવા છતાં એને પાછળ રાખવાની પાછળ પ્રત્યક્ષ પરોક્ષનો વિવેક કરાવ્યો છે. અને જીવને પામવા માટે પહેલી ભક્તિ નાની તીર્થંકર દેવમાં આવે, સિદ્ધમાં ન આવે, એ આ વિષયની પ્રેક્ટિકલ સાઈડ છે. આ વિષયની પ્રેક્ટિકલ સાઈડ છે, હવામાં ચાલવાની વાત નથી, વાસ્તવિકતા આમ છે. એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ એ નમસ્કાર મંત્રનો સંકેત એમ કહે છે કે તારા મુમુક્ષુ માટે તો જ્ઞાની ફિટ છે. ઇન્ડિકેશન છે ત્યાં સુધી લઈ જાય કે પંચ પરમેશ્વરીમાં નમસ્કાર મંત્રનું ઇન્ડિકેશન શું કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ. પછી તીર્થંકર મુનિને લીધા, પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે. એ એના સિવાય પરમાત્માની પ્રાપ્તિ પણ ન થાય ને ભક્તિ પણ ન થાય ને એનું નિદાન એટલે કારણ પણ ન મળે. એનું કારણ ન ઉપજે તો કાર્ય ઉપજવાનો સવાલ નથી, કારણ વગર તો કાર્ય હોય નહીં. એ સિવાય બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી એના માટે. મુમુક્ષુ ને સત્પુરુષ સિવાય બીજો કોઈ વિકલ્પ છે એ પ્રશ્ન નથી. અને એનો બોધ નમસ્કાર મંત્ર થી મળે છે એમ કે જો નમસ્કાર મંત્ર કે એનો ઉપયોગ કેટલો કામ કરે છે. નમસ્કાર મંત્રમાંથી પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ એ વાત કેવી રીતે ઊંડાણમાં જઈને કાઢી છે એમણે. એમાં શું છે એ બધી વાતોમાં શબ્દાર્થ ને મતાર્થ ને નયાર્થ ને બધું ઘણું આવે. રહસ્યાર્થ ક્યાંથી કાઢે? રહસ્ય પાયમાં હોય રહસ્ય કાઢે, રહસ્ય ને પાયમાં વગર રહસ્ય ક્યાંથી કાઢે? અને એ રહસ્ય છે એ ખરેખર આત્માર્થ છે, એ જ પરમાર્થ છે, એ જ રહસ્યાર્થ છે. એ ક્યાંથી કાઢે? પરમાર્થ ને પામ્યા વગર પરમાર્થ ક્યાંથી કાઢે? રહસ્ય ને પામ્યા વગર રહસ્યાર્થ ક્યાંથી કાઢે? બહુ કલમ ચલાવી છે. પાર્વદેવે જે સત્પુરુષના મહત્વ દર્શાવ્યું છે એટલું ખોલીને એક્સપોઝ કરનાર તો કોઈ નથી દેખાતો. ત્યાંથી હું આ વિષય ઉપર એક્સપોઝ કરીને વાત, અનેક પત્રોમાં અનેક રીતે જુદી જુદી રીતે, આ 230માં, 213માં, 172માં, 194માં આ બધા પત્રો જુઓ તો કેટલા પડખેથી કલમ ચલાવી શકી છે. અને અસાધારણ, સાધારણ રીતે નહીં, આ બધી વાત સાધારણ છે કે અસાધારણ વાત કરી છે. એટલે મેં વાંચ્યું હતું પણ તમે બધા મળ્યા ત્યારે મને આવશે બરાબર. કે આટલું બધું ખોલી જ નતો વાત, વાંચ્યું એ તો ખ્યાલમાં હોય એટલે પછી એમ તમે વિસ્તાર ન થાય ને, વિસ્તાર તો વિસ્તાર કરવાનો સંજોગ હોય ત્યારે વિસ્તાર થાય.
બેરાજી બલવ
تو فرق کر لو فرق پڑا چلو کچھ دیں گے سن Thank you.